කරුණාකර මූලාසනය සඳහා ගරු මන්ත්‍රීවරු
නමක් වේ. අනග හේරත් මන්ත්‍රීතුමාගේ නම යෝජනා කරන මූලාසන ගැනීම.
ගරු ඉරාන් වික්‍රමරත්න කරු අමාත්‍යතුමා රාජ්‍ය අමාත්‍යතුමා
ස්තුතියි. මුලසුන සිටින මන්ත්‍රීතුමනි, අද උසස් අධ්‍යාපනය නිපුණතා සංවර්ධනය හා වෘත්තීය පුහුණුව අමාත්‍යංශවල අයවැය කතා කරන මේ අවස්ථාවේදී මම කැමැති මට මුලින් කතා කරපු වෛද්‍ය නාලින්ද ජයතිස්සත් කනක හේරත් මන්ත්‍රීතුමා කියපු ඒ කරුණ ගැන යමක් කීමට. මං හිතන්නේ හුඟක් යෝජනා තිබුණා. ඒවා මං හිතන්නේ අදාළ මන්ත්‍රී ඇමතිවරු ඒවා ගැන කතා කරයි පිළිතුරු දෙයි. නමුත් මම කැමැති කරුණක් දෙකක් නිවැරදි කරන්න. එකක් ඇවිල්ලා රජයේ තිබුණ රැකියාවල් සංඛ්‍යාව 118ක් නෙමෙයි 114යි. රජයේ රැකියාවල් සංඛ්‍යාව අඩු වෙලා නැහැ. ඇත්තටම මේ අවුරුදු දෙකම අතර තුල වැඩි වෙලා තියෙන්නේ. නමුත් අපි මේ රැකියාවල් දීම, දශලක්ෂයක් රැකියාවල් දීම ගැන නෙමෙයි සඳහන් කරලා තියෙන්නේ, රැකියා උත්පාදනය කිරීම පිළිබඳව. එතකොට ජනසංඛ්‍යා ලේඛන දෙපාර්තමේන්තුවේ ඒ අයගේ ලේඛන අනුව මේ අවුරුදු දෙකම ආරයේදී රැකියාවල් ලක්ෂ 3කට වැඩිය ආර්ථිකය තුල උත්පාදනය වෙලා තියෙනවා කියලා සඳහන් කරන්නට ඕනේ. ඒ වගේම ලැප්ටොප් ගැන සඳහන් කළා. මේ ලැප්ටොප් ඇත්තටම විශ්වවිද්‍යාල ශිෂ්‍යයන්ට ලැප්ටොප් 21000කට වැඩිය දැනට දීලා තියෙනවා. පොරි රහිත පදනමකට මේවා ලබා දීලා තියෙනවා. ඒ කියන්නේ මුළු විශ්වවිද්‍යා ශිෂ්‍ය ප්‍රජාවෙන් 20%කට පමණ ඒ ශිෂ්‍යයන්ට මේ ලැප්ටොප් ලැබී තිබෙනවා. ඒ වගේම අයවැය යෝජනාව අනුව අපේ අඛිල කාර්යවාසම් ඇමතිතුමා ලැප්ටොප් 196,000ක් පාසල් 2800කට දෙන්න බලාපොරොත්තු වෙනවා. ඊයේ අපි සාකච්ඡාවක් තිබ්බා ලැප්ටොප් එක දෙන එක පිළිබඳ විතරක් නෙමෙයි, මේ ලැප්ටොප් එක භාවිතා කරනකොට ඒ අයට අන්තර්ජාලයට සම්බන්ධ වෙන්න Wi-Fi එකක් ලබා දෙන්න ඕනි කියලා. ඒ Wi-Fi එක ලබා දෙන්න අපි මුදල් අමාත්‍යාංශය එක්ක කටයුතු කරගෙන යනවා. මොකද මේ ලැප්ටොප් එකෙන් එතකොට උපරිම ප්‍රයෝජනයක් ඒ ශිෂ්‍යයන්ටත් ලබා ගන්නට පුළුවන්. ඒ වගේම වෛද්‍ය නාලින්ද ජයතිස්ස කතා කරනකොට ඔහු කිව්වා මේ රාජ්‍ය මැදිහත් වීම කමක් නැහැ කියලා. අපිත් මේ රාජ්‍ය මැදිහත් වීම පිළිබඳවයි කතා කරන්නේ අධ්‍යාපනය ගැන කතා කරනකොට. අපි කතා කරන්නේ රජයට පමණක් උසස් අධ්‍යාපනයට අවශ්‍ය ප්‍රතිපාදන වෙන් කරන්නට බෑ. මේක ලංකාවේ නෙමේ, ලෝකේ ඕනෑම රටක ඒ ප්‍රශ්නේ තියෙනවා. අද 103කට වැඩිය උසස් පෙළ අධ්‍යාපනය ලබනවා. 145,000 50,000 විතර විශ්වවිද්‍යාලයට යන්න ප්‍රවේශය ලබනවා. නමුත් අපි පසුගිය වසරේදී බඳවාගත්තේ 27,000ක් පමණයි. අපි පොරොන්දු වෙලා තියෙනවා ඒක 50,000කට වැඩි කරන්න අපි පොරොන්දු වෙලා තියෙනවා. අපි ඒ ඉලක්කයට හෙමින් හෙමින් ගමන් කරනවා කියලා කියන්නට ඕනේ. මුදල් ඇමතිතුමා අයවැය ඉදිරිපත් කරනකොට එන්ටර්ප්‍රයිස් ශ්‍රී ලංකා කියන ඒ අදහස ඉදිරිපත් කළා. ඒ කියන්නේ ව්‍යවසායකත්වයට දිරිගන්වන්නට, ව්‍යවසායකයන් ඇති කරන්නට. අපේ රටේ අධ්‍යාපන ක්‍රමේ අපි ව්‍යවසායකයන් ඇති කරන්නට ඕනේ. අපි පිළිගන්නවා ශාස්ත්‍රීය අධ්‍යාපනය අවශ්‍යයි කියලා. නමුත් ශාස්ත්‍රීය අධ්‍යාපනය අවශ්‍ය වුණාට ඒ වගේම වෙළඳපොළට ඉල්ලුම තියෙන අධ්‍යාපනයකුත් අවශ්‍යයි. දැනුම, ප්‍රඥාව, සදාචාරය සියල්ලක්ම අවශ්‍යයි. උපාධියක් නෙමෙයි උගත්කම තියෙන පරපුරක් අපි බිහි කරන්නට ඕනේ. ඉතින් මේ කිකිලිගේ බඩේ බිත්තර මදි, ඒකයි තියෙන ප්‍රශ්නේ මෙතන. ඒ නිසා මේ බිත්තර වැඩි කරගන්න ක්‍රියාවලියක තමයි අපි යෙදි සිටින්නේ කියලා මේ අවස්ථාවේදී සඳහන් කරන්නට ඕනේ. ඒ නිසා අයවැයේදී විශේෂයෙන්ම අපි වැඩපිළිවෙල 3ක් ඉදිරිපත් කළා. සෑම පාසල් යන දරුවකටම අවුරුදු 13ක අධ්‍යාපනයක් අනිවාර්ය කරන්න. සාමාන්‍ය පෙළ, උසස් පෙළ විශ්වවිද්‍යාලයට, අනිත් අය සමහරාලාවට ප්‍රායෝගික අධ්‍යාපනයකට යන්න. ඒ අයට තාක්ෂණ අධ්‍යාපනයක් කාර්මික අධ්‍යාපනයක් හෝ තොරතුරු තාක්ෂණ අධ්‍යාපනයක් ලබා දෙන්නට මේ වැඩ පිළිවෙල අපි ඉදිරිපත් කරලා තියෙන අවුරුදු 13ක අධ්‍යාපනයකට ඒකට මුදල් වෙන් කරලා තියෙනවා. ඒ වගේම විශ්වවිද්‍යාලවල ජාත්‍යන්තර මට්ටමේ ප්‍රමිතීන් තියෙන විශ්වවිද්‍යාල අධ්‍යාපනයක් ලබා දෙන්න අපි කටයුතු කරනවා. ඊට අමතරව නිපුණතා සංවර්ධනය හඳා වෘත්තීය පුහුණුව හරහා සෑම කෙනෙකුටම අධ්‍යාපනයක් ලබා දෙන්න. වෙළඳපොළේ ඉල්ලුමක් තියෙන රැකියාවල් වල අධ්‍යාපනයක් ලබා දෙන්න. එනිසා සභාපතිතුමනි, අපි මේ ලබන වසරේදී උසස් අධ්‍යාපනයට කෝටි 5900ක් වෙන් කරලා තියෙනවා. වැඩිවීමක් තියෙනවා මෙතන. ඊට අමතරව විශ්වවිද්‍යාලවල වෛද්‍ය පීඨ 3ක් ඇති කරන්නට මුදල් වෙන් කළා කෝටි 125ක් අපි වෙන් කළා තියෙනවා. නැත්නම් බිලියන 1.25ක් වෙන් කරලා තියෙනවා. ඊට අමතරව තාක්ෂණ පීඨ 7කට තොරතුරු තාක්ෂණය, ඉංජිනේරු තාක්ෂණය, ජීව විද්‍යාත්මක තාක්ෂණය, ඒ වගේම මේ තාක්ෂණ පීඨ 7 හරහා තව ශිෂ්‍යයන් 3000ක් අපිට බඳව ගන්නට පුළුවන්. මේ තාක්ෂණ පීඨ රජරට විශ්වවිද්‍යාලයේ, රුහුණ විශ්වවිද්‍යාලයේ, සබරගම විශ්වවිද්‍යාලයේ, කැලණිය විශ්වවිද්‍යාලයේ, කොළඹ විශ්වවිද්‍යාලයේ, ශ්‍රී ජයවර්ධන විශ්වවිද්‍යාලයේ, නැගෙනහිර විශ්වවිද්‍යාලයේ ආරම්භ කරන්න අපි බලාපොරොත්තු වෙනවා. මම දන්නවා ඇමතිතුමා, ලක්ෂ්මන් කිරියල් ඇමතිතුමා ඒ ප්‍රගති වාර්තාවක් ඉදිරිපත් කරලා තියෙනවා. ඒක ගැන කතා කරන්න වෙලාවක් නැහැ. නමුත් අපිට දැනටම පෙනෙනවා උසස් අධ්‍යාපනයේ ප්‍රගතිය ගැන. පසුගිය රජයයි අපි අතරේ තියෙන වෙනස මේකයි. පසුගිය රජය ඒ අයගේ වෑයම යෙදුවේ යටිතල පහසුකම් හදන්නයි. අපේ වෑයම ඇවිල්ලා මේ රටේ මානව සම්පත හදන එක තමයි අපේ වෑයම. ඒක පෙනෙනවා අපේ රජයේ ක්‍රියා කරන ආකාරයෙන්. අධ්‍යාපනයට, නිපුණතා සංවර්ධනයට, ඒ වගේම වෘත්තීය පුහුණුවට අපි මුල් තැනක් දීලා තියෙනවා. නාවික අධ්‍යයනය හා නැවුම් ක්ෂේත්‍රයට අපි ලක්ෂ 2500ක් වෙන් කරලා තියෙනවා ඒකේ අධ්‍යයනයට. ඒ වගේම කොළඹ විශ්වවිද්‍යාලයේ Data Science, Big Data Analytics, Actuarial Studies and Business Analytics වලට තවත් අපි ලක්ෂ 2500ක් වෙන් කරලා තියෙනවා. ඒ වගේම උසස් අධ්‍යාපන ප්‍රමිති මැනීමේ ආයතනයට අපි ලක්ෂ 250ක් වෙන් කරලා තියෙනවා. ඒ වගේම වවුනියාවේ විශ්වවිද්‍යාලයේ තොරතුරු තාක්ෂණයට අපි ලක්ෂ 2000ක් වෙන් කරලා තියෙනවා. ඒ වගේම විශ්වවිද්‍යාලයට යන ශිෂ්‍යයන්ටත්, පාසල් යන ශිෂ්‍යයන්ට මෙන්ම අපි ඔවුන්ට රක්ෂණයක් ලබා දෙන්න අපි ලක්ෂ 1100ක් වෙන් කරලා තියෙනවා. එනිසා සභාපතිතුමනි, අපි මුදල් සාමාන්‍යයට වැඩිය මේ අලුත් ක්‍රමවිධිවලට මුදල් වෙන් කරලා තියෙනවා. අද අපි දන්නවා ශිෂ්‍යෙක් උසස් අධ්‍යාපනයක් ලබනකොට ශාස්ත්‍රීය අධ්‍යාපනයක් ලබන්න කැමති
අය ඔබතුමාට තව විනාඩි දෙකක් ඉතුරු
ශාස්ත්‍රීය අධ්‍යාපනය ලබන්න කැමැත්ත තියෙනවා. නමුත් ඒ අයටත් අවශ්‍යයි, ඒ වගේම රැකියාවක් අවශ්‍යයි, මුදලක් අවශ්‍යයි, පවුල බලා ගන්න වගකීම් තියෙනවා. ඒ නිසා ස්විස්සර්ලන්තයයි ජර්මනියේ රජයන්වල තාක්ෂික සහය ඇතුව අපි මේ වගේ රත්මලානේ තියෙනවා වගේ, කිලිනොච්චිය තියෙනවා වගේ, මාත්‍ර තියෙනවා වගේ, නුවරයි, තිරුකුණාමරයි, රත්නපුරයි, අනුරාධපුරේ පස් ලබන වසර තුනදී මේ ජර්මන් ටෙක්නිකල් විදුහල් වගේ විදුහල් ආරම්භ කරනවා. සත්කාරයට සංචාරක අධ්‍යාපනයට, ඒ වගේම ඉංජිනේරු, සිවිල්, ඉලෙක්ට්‍රිකල් ඉංජිනේරු වලට ඒවවල ඒ නිපුණතාවයන් ලබා ගැනීමට ඒ වෘත්තිය වලට යන්න අපි අධ්‍යාපනයක් ලබා දෙනවා. සභාපතිතුමනි, මම මේක කියන්න අවශ්‍යයි. දැවාශිෂ නිෂ්පාදනයන් සඳහා වන වර්ධනය අවකාශය පුළුල් කිරීමට ඒ ප්‍රමාණවත් නැහැ. ඒක පුළුල් කිරීමට මුදල් ලැබිතිතුමා, නිපැයුම් සඳහා නිර්මාණ සැලසුම් මධ්‍යස්ථානයක් මොරටුව විශ්වවිද්‍යාලය සමග එක්ව පිහිටුවන්නත් මුදල් වෙන් කරලා තියෙනවා මුදල් ලැබිතිතුමා. හැම ක්ෂේත්‍රයක්ම දිහා බලලා තමයි මේ ක්‍රියාවලිය අපි කරලා තියෙන්නේ. අපිට ගුණාත්මක භාවය ගැන ප්‍රශ්නයක් තියෙනවා. අද අපි දන්නවා සෑම කෙනෙකුටම රජයේ අධ්‍යාපනයක් ලබන්න බැරි වුණත් හැම අම්මා කෙනෙකුටම, තාත්තා කෙනෙකුටම ඒ අයගේ දරුවන්ගේ යහපත සඳහා ඒ අය දන්නු අධ්‍යාපනයේ වටිනාකම. එනිසා අපි නිදහස් අධ්‍යාපනය ශක්තිමත් කරනවා විතරක් නෙමෙයි, අධ්‍යාපනයේ නිදහසත්, අධ්‍යාපනයට තියෙන නිදහසත් ශක්තිමත් කරන, ආරක්ෂා කරන රජයක්. ඒක තමයි අපේ ප්‍රතිපත්තිය. එනිසා නිදහස් අධ්‍යාපනය ශක්තිමත් කරන අතරේදීම පුද්ගලික අංශයටයි, රාජ්‍ය නොවන අංශයටයි අධ්‍යාපනය ලබා දීමේ ඒ අවස්ථාව අපි ආරක්ෂා කරනවා. ඒ නිසා තමයි ලක්ෂ්මන් කිරියල්ල ඇමති තුමා රාජ්‍ය විශ්වවිද්‍යාල රාජ්‍ය නෝන විශ්වවිද්‍යාලය ආයතන ගුණාත්මක භාවය ඇති කිරීමට හා නියාමනයට උසස් අධ්‍යාපනයේ ස්වාධීන තත්ත්ව සහතික කිරීම හා පිළිගැනීමේ යාන්ත්‍රයක් ස්ථාපිත කරලා මේ පනත ලෑස්ති කරලා මේ මම අවසන් කරනවා මේ පනත ඔහු ඉන්ද්‍රි පාර්ලිමේන්තුවට ළඟදීම ඉදිරිපත් කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා අපිට වැඩපිළිවෙලක් තියෙනවා. ඒ වැඩපිළිවෙල අපි ඉදිරියට ගෙනෙනවා. මට දුන්න කාලය ගැන මම ස්තුතිවන්ත වෙනවා. ඔබතුමාට ස්තුති.
බොහොමත් ස්තුතියි අමතුමා. ඔනරබල් ඩග්ලස් දේවන් You have 25 minutes.
நன்றி குழுக்களுக்கு சபைகளுக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களே இன்றைய தினம் உயர்கல்வி நெடுஞ்சாலைகள் மற்றும் திறன்கள் அபிவிருத்தி தொழிற்பயிற்சி அமைச்சு ஆகிய இரு அமைச்சுகள் தொடர்பிலான குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களை பதிவு செய்வதற்கு வாய்ப்பு கிடைத்துள்ளமை தொடர்பில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். உலக பல்கலைக்கழகங்களின் தரப்படுத்தலின் பிரகாரம் இலங்கையில் உள்ள உயர்மட்ட பல்கலைக்கழகங்கள் மிகவும் பின்தங்கிய நிலையில் இருப்பதாக 2018 சர்வதேச அங்கீகாரம் பெற்ற ஆசிய பல்கலைக்கழகங்களுக்கான தரவரிசை பட்டியல் தெரிவிக்கப்பட்டுள்ளது. இதன்படி பார்க்கின்ற பொழுது கொழும்பு பல்கலைக்கழகம் 156 இடத்திலும் பேராதனை பல்கலைக்கழகம் 242 இடத்திலும் இருப்பதாக தெரிய வருகின்றது. உலகில் அமெரிக்க பல்கலைக்கழகங்களே முதலிடம் பெற்றுள்ளதாக மேலும் தெரிய வருகின்றது. அந்த வகையில் கௌரவ பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்கள் நமது பல்கலைக்கழகங்களின் மறுசீரமைப்பு தொடர்பில் கடந்த ஜூன் மாதம் ஸ்ரீ ஜெயவத்தனபுர பல்கலைக்கழகத்தில் வைத்து தெரிவித்திருந்த கருத்துக்களுக்கு செயல்வடிவம் கொடுப்பதற்கான விடயத்தில் கௌரவ உயர்கல்வி அமைச்சர் லக்ஷ்மண் கிரியல் அவர்கள் துணை நிற்பார் என்ற நம்பிக்கை எனக்கு இருக்கின்றது. இந்த முயற்சிக்கு அனைவரும் ஒத்துழைப்புகளை வழங்குவதற்கு முன்வர வேண்டும் என்ற கோரிக்கையை இங்கு நான் முன்வைக்கின்றேன். இலங்கையில் கல்வி கற்போரில் சுமார் 82% பல்கலைக்கழக அனுமதியை பெறுவதாக தெரிய வருகின்றது. இவர்களில் மருத்துவம் மற்றும் பொறியியல் துறை சார்ந்த 1-2% அனுமதி பெறுகின்றனர் எனவும் கூறப்படுகின்றது. பல்கலைக்கழகத்திற்கு செல்வதற்கான உயர்தர பரீட்சையில் 41% சித்தியடைகின்ற போதிலும் போட்டி பரீட்சை மூலமாக அதிலிருந்து சுமார் 4.7% அனுமதி பெறுகின்றனர். அதாவது 100 உயர்தரத்தில் கல்வி கற்கின்ற நிலையில் அதிலிருந்து 1 அல்லது 2 மாத்திரமே பல்கலைக்கழகத்திற்கு அனுமதிக்கின்ற முறைமையே நமது நாட்டில் நடைமுறைப்படுத்தப்பட்டு வருகின்றது. இந்த நிலையில் மாற்றங்கள் ஏற்படுத்தப்படுவது அவசியமாகும். பல்கலைக்கழகம் செல்லக்கூடிய தகுதிகளை பெற்றும் அவர்களில் சொற்ப வீதத்தினரே பல்கலைக்கழகம் செல்லுகின்ற வாய்ப்புகளை பெறுகின்ற நிலைமையானது பல்கலைக்கழக கல்வி மறுக்கப்படுகின்ற பெருந்தொகையானவர்களை அவர்கள் கற்ற கல்வி முறைமைக்கு சமூக உழைப்பிற்கும் இடையிலான தொடர்புகளற்ற வெற்றி நபர்களாக சமூகத்தில் தள்ளிவிடுகின்ற நிலைமைகளே இந்த நாட்டில் தொடர்ந்தும் உருவாகி வருகின்றது. எனவே உலக நாடுகளின் உதாரணங்களை எடுத்துக்கொண்டே நாமும் உயர்கல்வி தொடர்பிலான மாற்றங்களை கொண்டு வர வேண்டியுள்ளது. அத்தகையதொரு மாற்றத்தினை கொண்டு வராத பட்சத்தில் 1000,000 இளைஞர்களுக்கு துரோகம் உழைக்கின்ற பாவத்திலிருந்து நமது கல்வி கட்டமைப்புகளை காப்பாற்ற இயலாமல் போய்விடும் என்பதையும் இங்கு கூற விரும்புகின்றேன். நமது நாட்டில் தற்போதுள்ள பல்கலைக்கழகங்களுக்கு மேலதிகமாக பல்கலைக்கழகங்கள் உருவாக்கப்பட வேண்டியதன் அவசியம் ஏற்பட்டிருப்பதாகவே உணர்கின்றேன். குறிப்பாக தற்போதைய நிலையில் வவுனியா வளாகத்தினை பல்கலைக்கழகமாக மாற்ற வேண்டும் என்ற கோரிக்கையை நான் ஏற்கனவே முன்வைத்திருந்தேன். அதே நேரம் மலையகத்திற்கான பல்கலைக்கழகத்தின் தேவையும் பலகாலமாக முன்வைக்கப்பட்டு வருகின்றது. மேலும் நமது நாட்டின் தேவைக்கு ஏற்ப பொருத்தமான பகுதிகளில் மேலும் பல்கலைக்கழகங்கள் ஏற்படுத்தப்படுமானால் அது எமது இளைய பரம்பரையினருக்கு மிகவும் பயனுள்ளதாக அமையும் என்பதையும் இங்கு தெரிவித்து கொள்ள விரும்புகின்றேன். அதேவேளை எமது நாட்டின் உயர்கல்வித்துறையை பொறுத்தமட்டில் தனியார் துறைக்கான வாய்ப்புகளும் வழங்கப்பட வேண்டும். அவ்வாறு வழங்கப்படுகின்ற வாய்ப்புகள் வருமனவே வியாபார நோக்கத்தினை மாத்திரம் அடிப்படையாக கொண்டதல்லாது அரசினால் அனுமதிக்கப்படுகின்ற பொது கல்வி கொள்கையினை அடிப்படையாக கொண்டதாகவே இருத்தல் வேண்டும். மேலும் நமது பல்கலைக்கழக கட்டமைப்பின் நிர்வாக ரீதியிலான செயல்பாடுகள் எமது நாட்டின் காலத்தின் தேவைக்கேற்ப மாற்றியமைக்கப்பட வேண்டியதும் வினைத்திறன் மிக்கதாக வலுப்படுத்த வேண்டியதும் கட்டாயமாகும். யுத்தத்தின் பின்னரான எமது நாட்டில் தேசிய நல்லிணக்கம் பற்றி பரவலாக பேசப்பட்டு வருகின்றது. தேசிய நல்லிணக்கத்தை அடுத்த அடுப்பில் மேல்மட்ட வாரியாக ஏற்படுத்திவிட முடியாது. அது எமது ஆரம்ப கல்வி கட்டமைப்பிலிருந்தே அத்திவாரம் உடற்படல் வேண்டும். அந்த வகையில் தேசிய நல்லிணக்கம் உருவாக்கத்திற்கு பல்கலைக்கழக நிர்வாக கட்டமைப்பானது இன்றியமையாது. மொழி ரீதியாகவும் பெரும்பாலும் இன ரீதியாகவும் தனித்தனியாக ஆரம்பம் முதல் கல்வி கற்று வருகின்ற மாணவர்கள் பெரும்பாலும் சகோதர இனங்களுடனான பரிச்சமற்ற மாணவர்கள். பல்கலைக்கழக பிரவேசத்தின் பின்னரே சகோதர இன மற்றும் மொழிகளில் பரிச்சமுள்ள மாணவர்களுடன் இணைந்து சொற்பகாலம் வாழ வேண்டிய வாய்ப்பினை பெறுகின்றனர். இத்தகைய நிலையில் அந்த மாணவர்களிடையே நட்பு ரீதியிலான பரஸ்பர உணர்வுகளை பரிமாறிக்கொள்ள இயலுமான சூழலை ஏற்படுத்துவதாகவே பல்கலைக்கழகங்களின் நிர்வாக கட்டமைப்புகள் ஏற்படுத்தப்பட வேண்டும் என்பதை இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். அவ்வாறன்றி பரஸ்பர சந்தேகங்களையும் குரோதங்களையும் பகமையின்மையையும் வளர்த்து கொள்ளத்தக்க சூழலுக்கு வாய்ப்புகள் வழங்குவதற்கு உறுதுணையாக இருக்கக்கூடாது. அதே நேரம் தேசிய நல்லிணக்கம் பற்றி அக்கறை கொண்டுள்ளதாக கூறுகின்ற அரசு தரப்பிலிருந்தும் பல்துறைகள் சார்ந்தும் அவதானித்து செயல்படுத்தக்கூடிய அடிப்படை அம்சங்கள் பல உண்டு. இந்த கட்டமைப்புகளை வலுவுள்ளதாக உருவாக்காமல் தேசிய நல்லிணக்கம் பற்றி பேசுவது சாத்தியமற்ற நிலப்பாடாகவே அமையும் என்பதையும் உறுதிபட கூற முடியும். அந்த வகையில் பல்கலைக்கழக மட்டத்தில் இந்த அரசு உடனடியாக மேற்கொள்ள வேண்டிய சில விடயங்களை இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். எமது நாட்டின் முதலாவது பல்கலைக்கழகமான கொழும்பு பல்கலைக்கழகத்தில் இதுகால வரையிலும் தமிழ்துறை ஒன்று இல்லாத நிலையே காணப்படுகின்றது. தமிழ்துறை ஏன் தமிழ் பாடத்திற்கான விரிவுரையாளர் கூட இல்லாத நிலையே காணப்படுவதாக கூறப்படுகின்றது. இதன் காரணமாக தமிழ்மொழி மூலமாக சமூகவியல் கற்றும் அதில் சிறப்பு கலையில் பட்டம் பெற இயலாத நிலையே காணப்படுவதாக கூறப்படுகின்றது. இத்தொடர்பில் கடந்த காலங்களில் இருந்த அமைச்சர்களிடம் இது தொடர்பாக நான் பல தடவைகள் முன்னெடுத்திருந்தேன். அவர்களும் அதை செய்வதாக கூறினார்கள். ஆனால் இதுவரை செயல் வடிவம் கொடுக்கப்படாத நிலையே காணப்படுகின்றது. அந்த வகையில் கௌரவ அமைச்சர் லக்ஷ்மண் கிரியல் அவர்கள் இந்த என்னுடைய இந்த கோரிக்கையை கருத்தில் எடுத்து கொழும்பு பல்கலைக்கழகத்தில் தமிழ்துறை ஒன்றை ஏற்படுத்துவார் என்று நம்புகின்றேன். மேற்படி பல்கலைக்கழகத்தில் தமிழ்மொழி மூலமாக புவியியல், பொருளியல், வரலாறு, சமூகவியல், அரசவியல் போன்ற கற்கைகள் மேற்கொள்ளப்படுகின்ற நிலையில் இந்த நிலையும் காணப்படுவது தேசிய நல்லிணக்கத்திற்கு மாத்திரமல்ல தேசிய கௌரவத்துக்கே பாதிப்பாக இருப்பதாகவே நான் கருதுகின்றேன். அதேபோன்று இலங்கை அழகியல் கற்புல பல்கலைக்கழகத்தை எடுத்துக்கொண்டால் அங்கு கண்டிய நடனம், சப்ரகமுக நடனம், தென்பகுதி நடனம் போன்றவற்றிற்கான துறைகள் அமைக்கப்பட்டுள்ள நிலையில் தமிழர்களின் பாரம்பரிய கலையான பாரத நாட்டியத்திற்கென ஒரு துறை இல்லாத நிலையே காணப்படுவதாக கூறப்படுகின்றது. இன்று பாரத நாட்டியத்தில் தமிழ் மக்கள் மட்டுமல்ல சகோதர சிங்கள மக்களும் அக்கறை காட்டுகின்ற நிலையில் பாரதநாட்டியம் மற்றும் கர்நாடக இசை தொடர்பிலான துறைகளையும் இங்கு ஏற்படுத்துவதன் மூலமாக அத்துறைகளில் அக்கறை கொண்டுள்ளவர்கள் அதனை கற்க முடியும். மேலும் யாழ் பல்கலைக்கழகத்தில் ராமநாதன் நுண்கலை அகாடமி என்பது இன்னமும் வெறும் பேரளவிலேயே இருந்து வருகின்றதே அன்றி அது உத்தியோகபூர்வமாக நிறுவனமாக இல்லை. எனவே இது தரம் உயர்த்தப்பட்டு அதற்கான உத்தியோகபூர்வ அந்தஸ்து வழங்கப்பட வேண்டும் என்பதையும் கௌரவ அமைச்சர் லக்ஷ்மண் கிரியல் அவர்களிடம் கேட்டுக்கொள்கின்றேன். எமது நாட்டில் இரண்டாவது பெரும்பான்மை சமயமான இந்து சமயத்திற்கென இந்து கற்கைகள் பீடம் ஒன்று எந்த ஒரு பல்கலைக்கழகத்திலும் இல்லை. ஏனைய சமயங்களுக்கு அந்த ஏற்பாடுகளும் செய்யப்பட்டுள்ளன. எனவே யாழ் பல்கலைக்கழகத்தில் அல்லது ஏதாவது ஒரு பல்கலைக்கழகத்தில் இந்து சமய பீடம் ஒன்றை ஏற்படுத்துவதற்கு கௌரவ அமைச்சர் லக்ஷ்மண் கிரியல் அவர்கள் நடவடிக்கை எடுக்க வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். அத்துடன் யாழ் பல்கலைக்கழகத்தில் 6 வருட கற்கநெறியாக விளங்குகின்ற சித்த மருத்துவ கற்கநெறி தொடர்பில் எவ்விதமான நிறுவன ரீதியிலான அந்தஸ்து முன்றியே காணப்படுகின்றது. இதற்கென ஒரு துறையோ பீடமோ நிறுவனமோ இல்லை. 1983 இந்த நிலை தொடர்கின்றது. எனவே இவ்விடயம் தொடர்பில் அவதானம் செலுத்தப்பட்டு விரைவான ஏற்பாடுகளை முன்னெடுக்குமாறு கேட்டுக்கொள்கின்றேன். அடுத்து நெடுஞ்சாலைகள் அமைச்சை பொறுத்தவரையில் எமது பகுதிகள் சார்ந்த சில கோரிக்கைகளை முன்வைக்கின்ற அதே நேரத்தில் கடந்த காலத்திலும் சரி நிகழ்காலத்திலும் சரி மாறி மாறி ஆட்சிக்கு வந்த அரசுகள் கணிசமான அக்கறை எடுத்திருக்கின்றன. அந்த வகையில் கௌரவ அமைச்சர் கிரியல்ல லக்ஷ்மண் கிரியல்ல அவர்களுக்கு மக்கள் சார்பாக நன்றிகளை கூறுகின்ற அதே வேளையில் எனது சில கோரிக்கைகளை மேலும் முன்வைக்க விரும்புகின்றேன். அந்த வகையில் வழுக்கியாறு பாலம் முதற்கொண்டு அராளி ஊடான குறிக்கட்டுவான் பாதை புனரமைப்பு மற்றும் நிர்மாண பணிகளை விரைந்து முன்னெடுக்க வேண்டிய தேவை அவசியமாகின்றது. வலிகாமத்திற்கும் தீவக பகுதிகளுக்குமான இலகுவான மார்க்கமாக இருப்பதால் இப்பாதையின் தேவை மிக முக்கியமானதாக உள்ளது. தீவு பகுதிகளுக்கான படகு சேவைகள் மிகவும் வினைத்திறனற்ற நிலையிலேயே காணப்படுகின்றன. இதற்கான ஆளணிகள் இன்மையும் ஒரு பிரதான காரணமாக கூறப்படுகின்றது. எனவே படகு செலுத்தினர்கள் பொறுப்பாளர்கள் மற்றும் உதவியாளர்கள் போன்ற பதவி வெற்றிடங்கள் நிரப்ப வேண்டியிருக்கின்றபடியினால் அவற்றையும் கௌரவ அமைச்சர் லக்ஷ்மண் கிரியல் அவர்கள் கவனத்தில் எடுத்து விரைவாக அந்த வெற்றிடங்களை நிரப்புமாறு கேட்டுக்கொள்கின்றேன். வேலணை ஊராத்துறை பாதை புனரமைப்பு பணிகள் மேற்கொள்ளப்பட்டு வருகின்ற போதிலும் அது மிகவும் மந்தகதியிலேயே இடம்பெற்று வருகின்றன. அதையும் அமைச்சர் அவர்கள் கவனத்தில் எடுக்குமாறு கேட்டுக்கொள்கின்றேன். இன்றைய நிலையில் கட்டுமான தொழில்நுட்பங்கள் வெகுவாக முன்னேற்றம் கண்டுள்ள நிலையில் குறிக்கட்டுவானுக்கும் நயினாதீவுக்கும் இடையிலான பாலம் அமைப்பது தொடர்பில் அவதானம் செலுத்த வேண்டுமாறும் கேட்டுக்கொள்கின்றேன். தற்போதைய நிலையில் A9 வீதியில் மிகவும் அதிகரித்துள்ள வீதி விபத்துக்கள் மற்றும் அதிக அளவிலான வாகன நெரிசல்களை கட்டுப்படுத்தும் வகையில் வடமராட்சிக்கான சமாந்திரமாக போகக்கூடிய பாதைகளை ஏற்படுத்தக்கூடியதாக இருக்கும். அந்த வகையில் புதிய அரசு அந்த முயற்சிகளை எடுக்கின்ற அதே வேளையில் மேலும் பல விடயங்களை கவனத்தில் எடுக்குமாறும் கேட்டுக்கொள்கின்றேன். முருகண்டி முதல் பரந்தன் சந்தி வரையிலான பாதை, மிருசுவில் வரணி பாதை, சாவகச்சேரி முதல் அல்லாரை ஊடான ஆனையிறவு பாதை போன்ற சமாந்தர பாதைகள் தொடர்பில் அதிக அக்கறை கொள்ள வேண்டும். கிராமிய வீதிகளை பிரதான வீதிகளுடன் இணைக்கின்ற ஐ வீதி திட்டத்தினை விரைவுபடுத்த வேண்டும் என்றும் இந்த சந்தர்ப்பத்தில் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். ஏனென்று சொன்னால் அது இந்த வருஷம் இந்த ஐவீதி திட்டத்தினை இந்த வருஷம் செயல்படுத்துவதாக கருத்துக்கள் சொல்லப்பட்டது. ஆனால் அது ஏனோ தானோ காலதாமதமாகி அடுத்த வருஷத்திற்கு பின்போடப்பட்டிருக்கதாக உணர்கின்றேன். ஆனபடியினால் வர இருக்கின்ற நிதியாண்டில் கௌரவ அமைச்சர் அவர்கள் அதிலும் கூடிய கவனம் செலுத்தப்பட வேண்டும். ஏனென்றால் நீண்டகால யுத்தம் காரணமாகவும் ஏற்கனவே இந்த பிரதேசங்கள் புறக்கணிக்கப்பட்ட பிரதேசங்களாக இருந்தபடியினாலும் அந்த அதாவது வடக்கு கிழக்கு பிரதேசங்கள் தெற்கு பிரதேசங்களுக்கு சமானமாக கடந்த காலங்களில் இல்லாத காரணத்தினாலும் அந்த சமப்படுத்தக்கூடிய வகையில் கௌரவ அமைச்சர் அவர்கள் அந்த முயற்சியை முன்னெடுக்க வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அத்தோடு இந்த நாவல் குழி கைதடி பாலங்கள் கொங்கிரீட் பாலங்களாக மாற்றுவதற்கான வேலைகள் நடந்து கொண்டிருக்கின்றன. அதற்கும் கௌரவ அமைச்சர் அவர்களுக்கு நன்றி கூறுகின்ற அதே நேரத்தில் வல்லை பாலத்தையும் விரைவாக கொங்கிரீட் பாலமாக மாற்றுமாறு கேட்டுக்கொள்கின்றேன். ஏனென்று சொன்னால் மழை காலங்களில் அந்த பாதையில் அந்த இரும்பு பாலத்தில் போகின்ற பொழுது பிரேக் பிடிக்கின்ற பொழுது வழுக்குகின்ற அல்லது விபத்துக்கள் நடக்கின்ற மாதிரியான சூழலும் தென்படுகின்றபடியினால் கௌரவ அமைச்சர் அவர்கள் அதையும் கவனத்தில் எடுக்குமாறு கேட்டுக்கொள்கின்றேன். அடுத்தது வட்டுவாகல் பாலம் புனரமைப்பு தொடர்பில் அதிக கவனம் செலுத்த வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். அது என்ற நீண்ட காலமாக அதில் ஒரு இழுபறி ஒன்று காணக்கூடிய மாதிரி இருக்கின்றது. வெகு குறுகிய ஒரு இடமாக இருக்கின்றபடியினால் கௌரவ அமைச்சர் அதில் கவனம் செலுத்துவார் என்று நம்புகின்றேன். அடுத்து இந்த யாழ்ப்பாணம் சங்கானை ஊடாக மானிப்பாய் வீதி பொன்னாலை பருத்தித்துறை வீதிகளையும் புனரமைக்குமாறு கேட்டுக்கொள்கின்றேன். அந்த வகையில் மேற்படி எனது கோரிக்கைகளை கௌரவ அமைச்சர் அவர்கள் கவனத்தில் எடுத்துக்கொள்வார் என்று நம்புகின்றேன். அடுத்து திறனாபிவிருத்தி மற்றும் தொழில் பயிற்சிகள் அமைச்சு தொடர்பில் ஒரு சில விடயங்களை முன்வைக்க விரும்புகின்றேன். தற்போது வடக்கு மாகாணத்தில் தொழில் இல்லாத பிரச்சனை என்பது எமது இளைஞர் ஜோதிகளை பெரிதும் வாட்டி வதைக்கின்ற பிரச்சனையாக இருந்து வருகின்றது மாத்திரமல்ல சமூகத்திலிருந்து விலகி செல்கின்ற ஒரு நிலைமையையும் நாங்கள் காணக்கூடிய மாதிரி இருக்கின்றன. ஆனால் அவற்றை நாங்கள் தடுத்து நிறுத்த வேண்டி இருக்கின்றது. உயர்கல்வி கற்றும் பல்கலைக்கழகம் செல்ல இயலாதவர்கள், உயர்தரம் வரையில் கல்வி கற்க முடியாத நிலைமைக்குள் தள்ளப்பட்டோர், இடைநடுவில் கல்வியை கைவிட்டோர் என பல ஆயிரக்கணக்கானவர்கள் தொழில் வாய்ப்புகளுக்காக போராடி வருகின்ற நிலை வடக்கில் தொடர்ந்து இருந்து வருகின்றது. இத்தகைய ஒரு நிலை காரணமாக நமது இளைஞர்கள் சமூகத்தில் வழிமாறி செல்லக்கூடிய நிலைமைகளும் இல்லாமல் இல்லை. அந்த வகையில் மேற்படி இளைஞர்களுக்கு தொழில் வாய்ப்புகளுக்கான பயிற்சி என்பது அத்தியாவசியமாக தேவைப்படுகின்றது. அதற்கு வசதியாக தற்போது யாழ்ப்பாணத்தில் ஒரு தொழில் பயிற்சி கல்லூரி செயல்பட்டு வருகின்ற நிலையில் அது எமது விண்ணப்பத்தாரிகளை போதிய அளவில் இணைத்து கொள்வதற்கு போதுமானதாக இல்லை என்றே தெரிய வருகின்றது. இத்தகையதொரு நிலையில் மீசாலை பகுதியில் மேலும் ஒரு தொழிற்பயிற்சி நிலையத்திற்கான காணி ஒதுக்கப்பட்டு அதற்கான ஏற்பாடுகள் முன்னெடுக்கப்படும் என கூறப்பட்ட நிலையில் அது தொடர்பில் இதுவரையில் சாதகமான ஏற்பாடுகள் எதுவும் முன்னெடுக்கப்படாத நிலையே காணப்படுகின்றன. அந்த வகையில் கௌரவ அமைச்சர் சந்திம வீரக்குடி அவர்கள் உரிய நடவடிக்கைகள் எடுத்து விரைந்து முன்னெடுக்க வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். அப்போ அந்த இடத்தை மாற்றி சற்று அங்கால் கொடிகாமம் பக்கம் கொண்டு போனால் வடமாகாணத்தில் இருக்கின்ற ஏனைய மாவட்ட மக்களும் அதை பயன்படுத்தி கொள்ள முடியும் என்ற கருத்தையும் கௌரவ அமைச்சர் அவர்களிடம் முன்வைக்க விரும்புகின்றேன். அத்துடன் மன்னார் மாவட்டத்தை பொறுத்தவரையில் தொழில்நுட்ப கல்லூரி ஒன்று இல்லாத குறை காணப்படுகின்றது. அந்த வகையில் மன்னார் மாவட்டத்துக்கென தொழிற்பயிற்சி கல்லூரி ஒன்றை அமைக்கப்படுமானால் அது வரவேற்கத்தக்க ஏற்பாடாக அமையும் என்பதையும் தெரிவித்துக் கொள்வதுடன் வடக்கு கிழக்கு மற்றும் மலையக பகுதிகள் தவிர்ந்த ஏனைய மாவட்டங்களில் செயல்பட்டு வருகின்ற தொழிற்பயிற்சி கல்லூரிகளில் தமிழ் மொழி மூலமான விரிவுரையாளர்களுக்கான பற்றாக்குறை நிலவுவதாக கூறப்படுகின்றது. இந்த விடயம் தொடர்பில் அவதானம் செலுத்தி மேற்படி மாவட்டங்களில் வாழ்ந்து வருகின்ற தமிழ்மொழி மூல பரிச்சம் மாத்திரம் கொண்ட இளைஞர் ஜோதிகளுக்கு பயன்பெறத்தக்க வகையிலான ஏற்பாடுகளை வலுவுள்ளதாக மேற்கொள்ள நடவடிக்கை எடுக்குமாறும், அதே நேரம் மேற்படி தொழிற்பயிற்சி நிறுவனங்களின் மூலம் முன்னெடுக்கப்படுகின்ற தொழிற்பயிற்சி நெறிகள் தொடர்பில் போதுமான விழிப்பூட்டல்களையும் அது இளைஞர் யுவதிகளிடையே ஏற்படுத்துவதற்கும் மேலும் விரிவான நடவடிக்கைகளை மேற்கொள்ளுமாறும், அதே நேரம் ரத்மலானை தொழிற்பயிற்சி நிலையத்தில் 2016 ஆரம்பிக்கப்பட்டிருந்த தமிழ் மொழி மூலமான வாயு சீராக்கலும் குளிரூட்டியும் கற்க நெறிக்கென நியமனம் பெற்றிருந்த ஆசிரியை இடமாற்றம் செய்யப்பட்டுள்ளார் என்றும், இதனால் பாடநெறி நிறுத்தப்பட்டுள்ளது என்றும் தெரிய வருகின்றது. இது தொடர்பிலும் கௌரவ அமைச்சர் அவர்கள் தனது அவதானத்தை செலுத்தி இப்பாடநெறியினை மீள செயல்படுத்துவதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்னும் கேட்டுக்கொண்டு, அரச தொழிற்பயிற்சி நிறுவனங்களில் சுமார் 50 மேற்பட்ட பயிற்சி நெறிகள் குறிப்பிடப்பட்டிருந்தும், அந்த பயிற்சி நெறிகளில் பெரும்பாலானவை வடக்கு கிழக்கில் உள்ளிட்ட மாகாணங்களில் பயிற்றுவிக்கப்படுவதில்லை என்றும் கூறப்படுகின்றது. அவற்றையும் கௌரவ அமைச்சர் கருத்தில் எடுக்க வேண்டும் என்பதையும் கேட்டுக்கொண்டு, நோரேலிய, பதுளை, ரத்தினபுரி, மாத்தளை, கண்டி, கொழும்பு போன்ற மாவட்டங்களில் அரச தொழிற்பயிற்சி நிலையங்களில் பயிற்சிகளை மேற்கொள்வதற்கு பயனாளிகள் இருந்தும் பயிற்சிகளை வழங்குவதற்கு போதிய வளவாளர்கள் இல்லை என கூறப்படுகின்றது. அந்த வகையில் தற்போது வேலையற்ற பட்டதாரிகள் அதிக அளவில் காணப்படுகின்றபடியினால் அவர்களுக்கு ஒரு விசேட ஒரு பயிற்சியை கொடுத்து அவர்களை இதில் ஈடுபடலாம் என்பதையும் கேட்டுக்கொண்டு, வடக்கு வடக்கு மாகாண மாவட்டங்களில் இயங்குகின்ற இலங்கை தொழிற்பயிற்சி அதிகார சபை நிறுவனங்களுக்கு ஆளணி பற்றாக்குறை, வளவாளர் பற்றாக்குறை நிலவுவதாகவும், போக்குவரத்திற்கு பஸ் ஏற்பாடுகள் இருக்குமாக இருந்தால் அந்த பயிற்றுகின்ற மாணவர்களை இலகுவாக அவருடைய பயிற்சிகளை சிறப்பாக தொடர்வதற்கு ஏதுவாக இருக்கும் என்றும் கூறிக்கொண்டு, கௌரவ அமைச்சர் அவர்கள் இவற்றை கவனத்தில் எடுத்துக்கொண்டு விரைவாக தீர்த்து வைப்பார் என்று நம்புகின்றேன். அத்தோடு தலைமை காரியாலயத்திலிருந்து அனுப்பப்படுகின்ற கடிதங்கள் பயிற்சி நெறிகள் சிங்கள மொழியில் அனுப்பப்படுவதால் அங்கிருக்கின்றவர்கள் அதை இலகுவாக விளங்கி கொள்ள முடியாத நிலை இருப்பதால் கௌரவ அமைச்சர் அவர்கள் கூடிய கவனத்தை செலுத்த வேண்டும் என்றும் கேட்டுக்கொண்டு, வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
இல்லாகட்ட கௌ நியோஜாமாத்திய அசோக் அபசிங் மெத்துமா உபதுமாட வினாடி பஹாக் குதுரது
கரு சபாபத்துமே நீ இத்தாம் அடு காலி அக்தி என்னி கெசே வித்தாத் மகாமார்க உசஸ் அத்தியாபன சா நிபுண்டா சங்கர்தன பூர்த்தி பூணு அமாத்தியாசி அடத்தே சுலு காலியாக் ஹரி கதாகான் லபியம் பிள்ளை வந்த சந்தோஷம் வேணும் மகாமார்க உசஸ் அத்தியாபன அமாத்தியாசிய மெவர அயவேங் ருபியால் பில்லியன் 182.7 ஏகனே கோட்டி 18270 வெங்கலா தீனோ 2018 அயவேங் வெடிம முதல் வெங்கச்ச அமாத்தியாசை கீபேன் எக்கக் வெடிம முதலாக வெங்கல்ல திபுனே ஆரக்ஷக அமாத்தியாசேட் இன்பசு முதல் அமாத்தியாசே பலாத் சபா சா பலாத் பாலன அமாத்தியாசே ராஜ்ய பரிபாலன அமாத்தியாசேட் பசு வெடிம முதலாக வெங்கலா தீயன்னு மெம மகாமார்க சா உசஸ் அத்தியாபன அமாத்தியாசேட் மெயின் உசஸ் அத்தியாபனே சந்தா பில்லியன் 80 பவன கோட்டி 8000 பவன வெங்கவெத்தி பில்லியன் 100 வெடி முதலாக கோட்டி 10000 பவன மகாமார்க வெண்வெங் வெங்கவெலா தீனோ விசேஷன் அப்பே ரட்டே வர்க்க கிலோமீட்டர் 85000 தூள மார்க பத்திய கிலோமீட்டர் 1,18,000 பவன வேணும் මෙයින් අධිවේගී මාර්ග කිලෝමීටර් 170ක් පමණ තියෙනවා. ඒ වගේම ඒ ශ්‍රේණියේ මාර්ග කිලෝමීටර් 4200ක්, බී ශ්‍රේණියේ මාර්ග කිලෝමීටර් 8000ක්, පළාත් සභා මාර්ග කිලෝමීටර් 18000ක් සහ ග්‍රාමීය මාර්ග කිලෝමීටර් 88000ක් පමණ තියෙනවා. ඒත් විශේෂයෙන්ම මේ මාර්ග පද්ධතියේ ඒ ශ්‍රේණිය සහ බී ශ්‍රේණියේ මාර්ග දැන් ඉතාමත් හොඳ තත්ත්වයේ තියෙද්දි පළාත් සභා මාර්ගත් සාමාන්‍ය තත්ත්වයෙන් දැන් තියෙනවා. විශේෂයෙන්ම ග්‍රාමීය මාර්ග පිළිබඳ යම් ප්‍රශ්නයක් තියෙනවා. අපේ රජයේ පැමිණි පසු සෑම වසරක් පාසාම ග්‍රාමීය මාර්ග සංවර්ධනය සඳහා මුදල් වෙන් කළා. මම අපේ ගරු ඇමතුමාගේ ඉල්ලා සිට කැමති. ඒ වගේම මුදල් ඇමතුමාටත් මම මේ යෝජනාව කළා. ලංකාවේ සාමාන්‍යයෙන් ග්‍රාම සේවා සම 14000ක් 20ක් තියෙනවා. සෑම වසරකම එක ග්‍රාම සේවා වසමක එක කිලෝමීටරය බැගින් තාර දාන්න මුදල් වෙන් කළොත් සාමාන්‍යයෙන් තාර දැමීම සඳහා එක කිලෝමීටරයකට ලක්ෂ 50ක පමණ මුදලක් යනවා කියලා අපි තක්සේරු කළොත් ඒ ග්‍රාම සේවා සම 14020ට තාර දැමීම සඳහා බිලියන 7ක මුදලක් තමයි යන්නේ සාමාන්‍යයෙන් වසරකට. එතකොට රජයක් වසර 5ක් තියෙනවා. සෑම වසරකම ග්‍රාම සේවා වසමක එක කිලෝමීටරය බැගින් තාර දාන්න මුදල් බිලියන 7 ගානේ වෙන් කළොත් බිලියන 35යි වසර 5ට යන්නේ ලංකාවේ තියෙන ග්‍රාමීය මාර්ග සියල්ලම තාර දාලා අවසන් කරන්න පුළුවන් වෙනවා. ඒ නිසා මම මේ යෝජනා මුදල් ඇමතිවරයාටත් යොමු කළා. මොකද සාමාන්‍ය මුදල් ඇමතිවරයා ඒ අවස්ථාවේදී පැවසුවා අපි මාර්ගවලට බිලියන 40ක් 38ත් 40ත් 45ත් අතර ප්‍රමාණයක් වෙන් කරනවා. ඒ නිසා විශේෂයෙන්ම ක්‍රමවේදයක් ඇතුව මේ මුදල් වෙන් කළා තිබුණොත් අපිට වසර 5ක් තුල ලංකාවේ තියෙන සියලුම ග්‍රාමීය මාර්ග තාර දාලා අවසන් කරන්න පුළුවන්. නමුත් ඒ කච්චර කළත් මේක නඩත්තු කළේ නැත්නම් මේ මාර්ග පද්ධතිය නැවත අබලන් වෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම මම යෝජනාවක් වශයෙන් කරනවා සෑම ප්‍රාදේශීය සභාවකටම නඩත්තු ඒකකයක් ආරම්භ කරලා ඒ නඩත්තු ඒකකයේ තුලින් මේ පාරවල් අබලන් වෙද්දී සතියක් ඇතුළත ඒ පාරවල් නඩත්තු කිරීම සඳහා වැඩපිළිවෙළ සකස් කළොත් විශේෂයෙන්ම මේ පාරවල් අපි සාධනයකේ ප්‍රතිඵලයක් අපිට ගන්න පුළුවන්. විශේෂයෙන්ම දැන්ට ලංකාවේ ක්‍රියාත්මක වන විශාලම ව්‍යාපෘතිය වන මධ්‍යම අධිවේගී මාර්ග ව්‍යාපෘතිය ඒක බිලියන 415ක් පමණ ව්‍යාපෘතියක්. මෙයින් කඩවත මීරිගම කොටස යම්කිසි ප්‍රමාදයක් තියෙනවා කියලා දැනගන්න ලැබුණා. කෙසේ වෙතත් එම ප්‍රමාදය වළක්වා මේ සම්පූර්ණ කඩවත මීරිගම කොටසත් මීරිගම සිට කුරුණෑගල දක්වා කොටසත් කුරුණෑගල සිට ගලගෙදර දක්වා කොටසත් අපි බලාපොරොත්තු වෙන 2020 ජනවාරි මාසයේ විවෘත කිරීමට හැකිවීම වෙන විදිහට ඒ සඳහා ඒ අවශ්‍ය ප්‍රතිපාදන ලබා දීලා ඒ කටයුතු කරනවා නම් විශේෂයෙන්ම අපිට මේ ප්‍රදේශවල ජීවත් වෙන ජනතාවට විශාල පහසුවක් වෙනවා. මේ රටේ ඒ ලොකුම ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කිරීම පිළිබඳව අපි අපේ ගරු අග්‍රාමාත්‍යතුමාටත් අපේ රජයටත් ජනාධිපතිතුමාට විශේෂයෙන්ම අපේ මහා මාර්ග අමාත්‍ය ලක්ෂ්මන් කිරියල් ඇමතිතුමාට විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා. එතුමාගේ ප්‍රදේශය වෙන නුවර ප්‍රදේශයට ඒ අධිවේගී මාර්ගය මම හිතනවා අනිවාර්යයෙන්ම ගලගෙදර දක්වා දීර්ඝ කිරීමට කටයුතු කරයි කියලා. ඒ වගේම විශේෂයෙන්ම මේ මාර්ග පද්ධතිය අපි රජයක් වශයෙන් දැනට ක්‍රියාත්මක වන අධිවේගී මාර්ග පද්ධතියට අමතරව දැන් රුවන්පුර අධිවේගී මාර්ගයක් ගැන අපි කතා කරනවා. ඒ වගේම පිටට වටරවුම් මාර්ගය දැන් අවසන් අධියරේ ක්‍රියාත්මක වෙනවා. දැන් මෙම මධ්‍යම අධිවේගී මාර්ගයේ ලංකාවේ පළවෙනි වතාවට ලංකාවේ දේශීය කොන්ත්‍රාත්කරුවන්ට ලබා දීම පිළිබඳවත් විශේෂයෙන්ම ගරු ඇමතිතුමාට අපේ ස්තුතිය පුද කරනවා. දේශීය කොන්ත්‍රාත්කරුවන් තුලින් මෙම මාර්ග පද්ධතිය ඉදි කිරීමට අවස්ථාව සලසා දීම සැලසීම පිළිබඳව. ඒ නිසා විශේෂයෙන්ම මුලින් කිව්වා වගේ ග්‍රාමීය මාර්ග පද්ධතිය සකස් කිරීම සඳහා ඔබතුමා ඒ සෑම ග්‍රාම සේවා වසමකටම කිලෝමීටරය බැගින් තාර දැමීම සඳහා මුදල් වෙන් කරනවා නම් ඒ බිලියන 7ක මුදලකින් අපිට කිලෝමීටර් 14000ක් වසරකට ඉදි ගන්න පුළුවන්. ඒ වගේම උසස් අධ්‍යාපන අමාත්‍යාංශය තුලින් මෙවර විශාල වශයෙන් මුදල් වෙන් කරලා තියෙනවා බිලියන 80ක් පමණ. ඒ කියන්නේ කෝටි 8000කට වැඩි ප්‍රමාණයක් මුදල් වෙන් කරලා තියෙනවා. නව තාක්ෂණ විද්‍යාපීඨ ඇතිකරන්න, විද්‍යාපීඨ 7ක් ඇතිකරන්න, ඒ වගේම විශ්ව විශ්වවිද්‍යාල කොලෙජියක් ඇති කරන්න කීන්‍යා ප්‍රදේශයේ ඒ වගේම විශ්වවිද්‍යාල සිසුන් වැඩිපුර ඇතුළත් කර ගැනීම සඳහා 3000ක් පමණ ඇතුළත් කර ගැනීම සඳහා ඒ නවත තාක්ෂණ විද්‍යාපීඨ ඇති කරන බලාපොරොත්තුල් වෙන් කිරීම පිළිබඳව විශේෂයෙන්ම ගරු ඇමතුමාට විශේෂ ස්තුතිය පුද කරනවා ඒ වගේම විශේෂයෙන්ම අපි වෘත්තීය පුහුණු අමාත්‍යාංශය සඳහා මෙවර මුදල් බිලියන 2ක් වෙන් කරලා තියෙනවා කෝටි 200කට මුදලක් ඒ සඳහා විශේෂයෙන්ම හෝටල් ක්ෂේත්‍රයටත් හෙද ක්ෂේත්‍රයටත් රැකියා පාඨමාලාවක් ආරම්භ කරලා වෘත්තීය පුහුණු පාඨමාලාවක් ආරම්භ කරලා මාස 6ක් ඒ ක්‍රියාත්මක කරනවා
ගරු අමාත්‍යතුමෝ ඔබතුමාගේ කාලය අවසන්
රුපියල් 3500ක් ඒ සඳහා වෙන් කරලා එක මාසයකට ශිෂ්‍යයෙකුට ලබා දෙනවා මාස 6කට පස්සෙ සහතිකයක් සමග ඩිප්ලෝමාවක් සමග මාස 6ක් රජයෙන් රුපියල් 6000කුත් පුද්ගලිකංශයෙන් රුපියල් 10000කුත් දිර්දීමනාවක් වශයෙන් රුපියල් 16000ක් ලබා දීලා මාස 6ක ඒ රැකියා පුහුණු වැඩසටහන ක්‍රියාත්මක කිරීම පිළිබඳව ස්තුතිවන්ත වෙමින් මට අවස්ථාව ලබා දීම පිළිබඳ ස්තුතිවන්ත වෙමි සුති
ගරු දයාසිරි ජයසේකර අමාත්‍යතුමා
ගරු මුලාසන මන්ත්‍රීතුමනි මම සන්තෝෂනාල දවසේ තියෙන විවාදයට සම්බන්ධයෙන් ලැබීම විශේෂයෙන්ම අපේ උසස් අධ්‍යාපන අමාත්‍යතුමාගේ ඒ වගේම මහාමාර්ග ඒ වගේම අපේ වෘත්තීය පුහුණු අමාත්‍යතුමාගේ මේ සියලුම කාරණා පිළිබඳව මට කතා කරන්න වෙලාවක් නැහැ තියෙන කාලවකවානු අනුව මම කැමති විශේෂයෙන්ම එතුමාට ස්තුති කරන්න ග්‍රාමීය මට්ටමේ විශාල මාර්ග සංඛ්‍යාවක් හැදෙමින් තිබෙනවා මිලියන ගණනාවක් අපිට ගිය අවුරුද්දුන්න 1600 ගානේ හැම මන්ත්‍රීවරයෙකුටම විශාල ග්‍රාමීය මාර්ග සංඛ්‍යාවක් සූදානම් වෙලා වැඩ කටයුතු කරගෙන යනවා මේ අවුරුද්දේ එතුමාගේ ග්‍රාමීය මාර්ග ටිකක් අඩු කරලා තියෙනවා මම මේක විශේෂයෙන් කැබිනට් මණ්ඩලෙත් කතා කරා මම කියන්න කැමතියි අපිට අපේ මුදල් ඇමතුමා මුදල් නැති වුණත් ඒ සම්බන්ධව යම් ක්‍රියාදාමයක් පටන් අරගත්තොත් හොඳයි කියලා මම විශ්වාස කරන්නේ මම විශේෂයෙන්ම කතා කරන්න බලාපොරොත්තු වෙන වැඩි වෙලාවක් ගන්න නැති නිසා විශේෂයෙන්ම මේ මධ්‍යම අධිවේගී මාර්ග ව්‍යාපෘතියේ තියෙනව ප්‍රශ්න ගණනාවක් තියෙනවා ගරු අමාත්‍යතුමනි ඔබතුමාට ඔබතුමා මේ පිළිබඳව මම හිතන්නේ මරත් සාකච්ඡාවක් ලැබලා දෙනවා කියලා කතා කරගත්තා නමුත් මේ කාරණේ කිව්වේ නැත්නම් අපේ මෙතන ලෙදාරණුත් ඉන්නවා ඒක අයත් මේක තේරුම් ගත යුතුයි කියලා මම විශ්වාස කරනවා විශේෂයෙන්ම අපේ සභාපතිතුමාත් ඒ වගේම අපේ අශෝක අබේසිංහ මහත්මත් ගිය සති කිහිපයකට කලින් ගිහිල්ලා විශාල ප්‍රශ්න ගණනාවකට මුහුණ දෙන්න වුණා මේ කාරණේට ස්ථාවර විසඳුමක් නැති නිසා මම කියන්න කැමතියි පළවෙනියෙන් මේ ප්‍රතිස්ථාපන වන්දිය ගන්නේ කිරීම සම්බන්ධව විශාල අර්බුදයක් අද ඇති වෙලා තියෙනවා. එකක් තමයි මේ 2014යි 5යි 30 ගැසට් නිවේදනයේ අනුව සාමාන්‍යයෙන් වන්දිය ගිවීම තීරණය කළ යුත්තේ ප්‍රතිස්ථාපන වන්දිය හා කරුණාසාගත දීමනාවේ එකතුව අනුව. ඒවන කරුණාසාගත දීමනාව කියන එකත් මේකේ වර්ග කරලා තියෙනවා. කරුණාසාගත දීමනාව යන ප්‍රතිස්ථාපන නිවේදම හා ව්‍යවස්ථාපිත වන්දිය අතර වෙනස විදිහට තමයි මේකේ ඇතුළත් කරලා තියෙන්නේ. මේකේ 4-2 A1 වගන්ති අනුව අපිට බොහොම පැහැදිලිව මේක දාලා තියෙනවා. නමුත් මේ තක්සේරු දෙපාර්තමේන්තුවේ මේ වැඩපිළිවෙල පැයරීම නිසා ගරු අමාත්‍යතුමනි විශාල අර්බුදයක් ඇති වෙලා තියෙනවා. මේක සාමාන්‍යයෙන් ලාක් සහ සුබලාක් කමිටු වලින් කරන්න ඕනේ ක්‍රියාදාමයක් ප්‍රායෝගිකවම එකතු වෙලා. නමුත් ඒක කරන්නේ නැතුව අද තක්සේරු දෙපාර්තමේන්තුව ගෙවීමට නිර්දේශ කරන්නේ ව්‍යවස්ථාපිත වන්දිය හා කරුණාසාගත දීමනාවේ එකතුව. එතකොට මේක පැහැදිලිව මේ රටේ මේ ව්‍යවස්ථාවේ නැත්නම් මේ ගැසට් පත්‍රයේ තියෙන නියෝග සම්පූර්ණයෙන් උල්ලංඝනය කිරීමක් විදිහට තමයි අපි දකින්නේ. එනිසාම ඔබතුමාගෙන් ගෞරවයෙන් ඉල්ලනවා කරුණා කරලා තක්සේරු දෙපාර්තමේන්තුව මේ ලාක් කමිටුව වෙත නිවැරදිව ගණනය කරන ලද ප්‍රතිස්ථාපන වියදම ඉදිරිපත් කරන වැඩපිළිවෙලක් සකස් කරන්න කියලා පළවෙනි. දෙවන කාරණේ තමයි වගාව හා රැකියාව නිසා සිදුවන ආදායම අහිමිවීම පිළිබඳ ගත්තොත් උසස් අධ්‍යාපන හා මහාමාර්ග අමාත්‍යාංශයෙන් විසින් නිකුත් කර ඇති අංක RDE ඇලිරක් PDE ඇලිරක් CPO3 RSC ඇලිරක් 5 2017 2 දින ඇති උපදේශන මගින් වගාහණයේ සිදුවන ආදායම අහිමි අක්කරයකට රුපියල් 90000කට සීමා කරලා තියෙනවා. එමුණුව දෙකේ බොහොම පැහැදිලිව එක සඳහන් වෙනවා. ඒක මම අරගෙන කියවුවොත් ඔබතුමාට විශේෂයෙන්ම මේ සම්බන්ධව මට කාරණා ගණනාවක් කතා කරන්න තියෙන නිසා මේ බොහොම පැහැදිලිව තියෙනවා වගාහණය සහ රැකියාව සඳහා ආදායම අහිමිම උපරිම රුපියල් 45000ක් සහ වගාහණි සඳහා රුපියල් අක්කරයකට රුපියල් 90000ක් ගෙවීමට උපදෙස් ලබා දී ඇත කියලා මේ උසස් අධ්‍යාපන හා මහාමාර්ග අමාත්‍යාංශ චක්‍රලේඛනයේ. හැබැයි මම කියන්න කැමති මේ දැන් උදාහරණයක් විදිහට ගත්තම මේ වගාවක් සම්බන්ධ අපි ගත්තොත් පොල්වගා මණ්ඩලෙන් මේ ගෙවීම සඳහා නිර්ණායකයන් සපයලා තියෙනවා 2017 අපි ගත්තොත් 2016 11යි 10 වෙනි දින නිකුත් කරලා තියෙන පොල්ගස් වල තක්සේරු වටිනාකම ගත්තොත් මේ පොල්ගස් පොල් ගහකට රුපියල් 55000ක් දාලා තිනා මුළු අවුරුද්දට. හැබැයි අපි එච්චර ඉල්ලන්නේ නැහැ මේ කුඩා ගන්නත් මේක ගත්තෙන් පස්සේ ඇත්තටම විශාල අර්බුදයක් බවට පත් වෙලා තියෙන්නේ. අක්කරයකට රුපියල් 90000ක් වුණාම පර්චේසර්ට හම්බ වෙන රුපියල් 562.50යි. පොල්ගසක දීමනාව මුළු අවුරුද්දටම අරගෙන තියෙන්නේ ගෙඩි 80ක් කරනවා කියලා හිතේ තියාන කල්පනා කරලා රුපියල් 4000කට සීමා කරලා තිනවා. එතකොට මේ පොල් වගා කරන මණ්ඩලයෙන් දීලා තියෙන නිර්දේශනුවත් අඩුමතර මීට පොඩ්ඩක් පල්ලෙයින්වත් ගියොත් මොකද විශේෂයෙන්ම අපේ පළාතේ පොල් වගාව පිළිබඳ විශාල අර්බුදයක් තියෙනවා. පොල්ගස් විශාල සංඛ්‍යාවක් කැපිලා යනවා. මේ කාරණේ පොඩ්ඩක් කල්පනා කරලා ඔබතුමායන් මම ගෞරවයෙන් ඉල්ලනවා. කරුණා කරලා 1864 ඇලිරක් 54 දන්න ගැසට් නිවේදන 90 මෙම තීරණය ගැනීමේ වගකීම ලාක් කමිටුවට පවරන්න කියලා. මොකද මේක සාහනීය පරීක්ෂණයක් වුණත් ඕනනම් කරලා කරන්න පුළුවන්. පොඩි ඉඩම් ප්‍රමාණයක් තියෙන අපිට ඒක ගැන පරීක්ෂා කරන්න පුළුවන්. ඊළඟට తాවකාලික නිවාස පහසුකම් සඳහා ගෙවීම් උසස් අධ්‍යාපන හා මාමාර්ග අමාත්‍යාංශයේ 2016 10 21 මේ ඒ ලිපි අනුව බොහොම පැහැදිලිව තියෙනවා මෙම ගෙවීම මාස 6ක කාලයකට වලංගුයි කියලා. මේ මාස 6ක කාලයක මේ ගෙවීම තියෙනකොට මේ මාස 6 කාලය දැන් ඊට පස්සේ මාසයක කාලයක් සදා සීමා කරලා තියෙනවා. ඊළඟට ගහපු ඊළඟ ලිපියකින් 2017/6/19. ඉතින් මේකෙන් සිද්ධ වෙලා තියෙන්නේ දැන් උදාහරණයක් විදිහට ගත්තොත් මම කියන්න කැමතියි රඹුක්කන පොල් ගහවල ගලගෙදර මේ මාස 6ක් මේ වන්දිගෙවීම් කරා. හැබැයි දැන් අද වෙලා තියෙන්නේ මේක සීමා කරලා දැන් අද විශාල අර්බුදයක් තියෙනවා මේ කාරණයක් එක්ක. දැන් අපි ගත්තොත් එහෙම සාමාන්‍යයෙන් පොල් ගහවල දැන් පර්චේස් එකක් මේ මාර්ගය දිගේ එනකොට ලක්ෂයක් විතර වෙනවා. ඉතින් මේක ගන්න විදියක් නැහැ මේ මිනිස්සුන්ට. ඒ නිසා තමයි මේ අර්බුදය ඇති වෙලා තියෙන්නේ. මේක විශාල දේශපාලන ප්‍රශ්නයක් බවට අවසානේ පත් කරගෙන ගමින් ගමට ගිහිල්ලා මේ ක්‍රියාදාමයේ කරන්න ඉඩ දෙන්නේ නැතනකට දැන් දවස ගානේ පත් වෙමින් තිබෙනවා. මම ඔබතුමායන් ගෞරවයෙන් ඉල්ලනවා මේ පිළිබඳව කල්පනා කරලා විශේෂයෙන්ම මාස 6ක් දක්වා ගෙවීම මේ කලින් තිබිච්ච ක්‍රියාදාමයේ තුල ගෙවන්න අපිට ඔබතුමාගේ අනුමැතිය ලබා දෙන්න කියලා. විශේෂයෙන්ම දැන් උදාහරණයක් ගත්තොත් පොතුහැර හොඳල්ල ප්‍රදේශයේ පර්චේස් එකක් එහෙම ගත්තම විශාල ගාණක් විදියට තමයි පත් වෙලා තියෙන. උන්ට ඉඩමක් මිලදී ගන්න බෑ. ඊළඟ ගොඩනැගිලි සඳහා සාධාරණ වන්දි ලබා ගැනීමේදීත් ආයිත් ප්‍රශ්නයක් ඇවිල්ලා තිනවා. අර ගැසට් නිවේදන 1864/54 දරන ගැසට් නිවේදනේ 4-2 ඊ.ජේ.දී 90 ගොඩනැගිලි වන්දිය සඳහා තක්සේරු වර්තමාන වෙළඳපළ 90 ගොඩනැගිලි ද්‍රව්‍ය හා කම්කරු වේතන නොසලකා හැරීම තමයි මෙතන තියෙන්නේ. මම කියන්න කැමතියි මෙතනදී බිල්ඩින් ෂෙඩියුල් ඔෆ් රේට්ස් කියන එක අනුගමනය කරලා අපි බොහොම පැහැදිලිව මම ඔබතුමාට කියන්න කැමතියි මහනුවර දිස්ත්‍රික් ඉදිකිරීම් දැන් දෙවන කාර්තුවේ ගත්තම ඒ ඔබතුමාට මම ඒකත් ඉදිරිපත් කරන්නම්. ඒකේ ගෙවලා තියෙන ගණන් එක බලපුවාම විශාල අර්බුදයක් තියෙනවා මෙතන. මේ ක්‍රියාදාමයේ පොඩ්ඩක් අපි සාකච්ඡා කරොත් හොඳයි කියලා මම විශ්වාස කරන්නේ. ගොඩනැගිලි ද්‍රව්‍ය හා කම්කරු මිල ගණන් භාවිතා කරලා දැනට මේ BSR එක දිස්ත්‍රික් හා ප්‍රාදේශීයකම් කාර්යාලය පවත්වාගෙන යන මිල ගණන් එක සාකච්ඡා කරලා බැලුවොත් මම හිතන්නේ අපිට මේක වැඩපිළික් විදිහට සකස් කරන්න පුළුවන් වෙයි. දැන් මේකේ දාලා තියෙන විදිහට නිවසක වර්ගඩියක් සඳහා රුපියල් 2344යි මේ සඳහා ගෙවෙන්නේ. මොකද හේතුව මම ඔබතුමාට කියන්න කැමතියි කාරණා කීපයක් මම ගෙන්න ගත්තා ඒ අදාළ ගෙවල් වලින්. මේ ගෙබිමේ ටයිල් ඇතිරීම සහ ඇස්බස්ස සිවිලීම සඳහා වර්ගඩියට දළ වියදම රුපියල් 5644ක් වෙනවා. මේ වගේ ගෙදරක ₹2,44,000 පමණ. මේක දොර ජනෙලෙදීම කපරාරු බිම සකස් කිරීම තින්තාලේප කිරීම හැර මේ විදිහට ගත්තම මේක විශාල ප්‍රශ්නයක් බවට මේ ග්‍රාමීය මට්ටමේ මිනිසුන්ගෙන් අපිට දැනගන්න තියෙන කාරණාත් එක මම මතු කරන්න කැමතියි. ඒ වගේම ඊළඟට අනික් කාරණේ තමයි නිවසකව ගොඩනැගිල්ල කොටසක් කාණීටපත් වීම. දැන් සමහර අවස්ථාවල මුළු ගේම තියෙනවා සමහර කෑල්ලක් සමහරලාට යන්න තියෙන තත්වයක් තියෙනවා. එතකොට ඒකට වන්දි ගෙවීමේදී ගොඩනැගිලි පුනරුත්ථාපනය හෝ නැවත ඉදිකිරීමේ ඉතාම අපහසු සත්‍යයට පත් වෙලා තියෙනවා. ඒ නිසා අපි යෝජනා කරන්න කැමති අදාළ ගොඩනැගිලි සඳහා හානියටපත් වූ ගොඩනැගිල්ලේ කොටසට හෝ සම්පූර්ණ ගොඩනැගිල්ලට වන්දි ගවන්නේ ද යන්න ස්ථාන පරීක්ෂාවක් කිරීමකින් පසුව තීරණය කිරීමට ලාක් කමිටුවට මේක පවරන්න කිය. ඒ වගේම විශාල ඉඩම් අත්පත් කර ගැනීමේදී සාධාරණ වන්දිගීමේ ප්‍රශ්නයක් විශාල වශයෙන් අපිට දැක් ගන්න ලැබුණා. ඒ අනුව බලපෑමට ලක්වන්නන්ගේ අත්කර ගන්නා ඉඩම් ප්‍රමාණය නැවත මිලදී ගැනීමට ඔවුන්ට අයිතියක් තියෙන්න ඕනේ. ඉඩමේ අහිමි වෙන ප්‍රමාණය මිලදී ගැනීමට ප්‍රමාණවත් වන්දි මුදලක් ඔවුන්ට ලැබෙන්න ඕනේ. එබැවින් ඉඩමේ විශාලත්වය ගැන නොසලකා සාපේක්ෂව විශාල ප්‍රමාණයේ ඉඩම් සඳහා අඩු වශයෙන් අක්කර 5ට අඩු කුඩා ඉඩම් වලට මෙන්න ප්‍රමාණවත් වන්දි මුදලක් 1864 ඇල ඉරක් 54 ගැසට් පත්‍රයේ 42A1 ඡේදය අනුව ලබා දෙන්න කියලා මම ඔබතුමාගෙන් ඉල්ලනවා. මේ විශේෂයෙන්ම ඔබතුමාට කියන්න කැමතියි ඔබතුමාගෙම 4 ලියද්ද පාර ඇවිල්ලා වැටෙන තැන මේ කුරුණෑගල මාවතගම නුවර පාරේ එතන ඒ ඉඩම අපි බලපුවාම රුපියල් ලක්ෂ 4කට 5ක ඉඩමට ඔහුට හම්බුනේ රුපියල් 75000. ඉතින් මේක ලොකු අර්බුදයක්. ඒකේ ඔහුගෙන් අක්කර 3ක් සම්පූර්ණයෙන් අයින් කරගත්තා. ඉතින් මේක විශාල ප්‍රශ්නයක් බවට ඔවුන්ට පත් වෙලා තියෙනවා. මම මේ ප්‍රදේශ වලට පොඩ්ඩක් ගියා. ගිහිල්ලා තමයි මේ කාරණා ටික හොයාගත්තේ. ඉතින් ඒ නිසා මම හිතන්නේ මේක අක්කර 22කින් අක්කර 6ක් ගත්තා රියන් පෙරමැත්තුමා. ඉතින් මේක විශාල අර්බුදයක්. ඉතින් මෙතන මේගොල්ලෝ රුපියල් 75000යි අක්කර 6ට හම්බෙන්නේ. මෙතන මේගොල්ලෝ කොහොමද මේක දාලා යන්නේ? ඉතින් මෙතන මේවා එකින් එක කොහොම පැටලලා පැටලලා ඔක්කොම එකතු වුණාම තමයි මේ අර්බුදය ඇති වෙලා තියෙන්නේ. ඉතින් ඒ නිසා අද විශාල ප්‍රශ්නයක් බවට මේක පත් වෙලා තියෙනවා. ඒ වගේම මම කියන්න කැමති දෙවන වගන්තියේ නිකුත් කිරීමේදී අපිට අවුරුදු 2කට අධික කාලයක් පුරා සමහර ඒවා නතර කරලා තියෙනවා. දැන් මේ වෙනකොට ඔවුන්ගේ ඒ ගෙවල් හදන එක මොකද මෙහෙම ආරංචි වුණ ගමන් ඇවිල්ලා බලලා මේවා මුඩු ඉඩම් කියලා කියන ගියා. මොකද මෙතන මේ පාර හදනවා කියලා කියපු ගමන් මේ සමහර අය මේවා හදන එක නතර කරා. මොකද හදලා වැඩක් නැහැ මෙතනින් පාරක් යනවා කියලා දැනගත්තා. මොකද දක්ෂේරු දෙපාර්තමේන්තුව කරේ ගිල්ලා මේක මුඩු ඉඩම් මේක හදලා නැති ගෙවල් මෙහෙම කියලා කල්පනා කරලා අරවට දැම්මා. ඉතාලම සොච්චම් මුදලක් දාලා මේ වැඩ පිළ සකස් කරා. දැන් ඒ නිසා මම ඔබතුමාගෙන් ඉල්ලනවා නිමගිරි ගිරීමට යෝජිත නිවස ගැන සලකා බලා ලාක් කමිටුවට වන්දි මුදල තීරණය කිරීම සඳහා යම් ඉඩක් හදලා දෙන්න 42E1 ඡේදය 90. ඊළඟ උද්දමනය සඳහා ගිවීම මේක තව විනාඩියක් මම ඔබතුමාගෙන් ගන්නවා. උද්දමනය සඳහා ගිවීම සම්බන්ධව ගත්තොත් මීට පෙර ඉඩම් කට්ටි 79කට ගලගෙදර රඹුක්කන මේවට ගෙව්වා. නමුත් අද වෙනකොට දඹදෙනිය පොල්ගහවෙල අලව්ව මාවතගම කුරුණෑගල ගලගෙදර මේවට ගෙවන්නේ නැහැ. ඒ අනුව ඇමුණුම අපි මේ කාරණාත් එක්ක සකස් කරලා තියෙනවා. කරුණාසාගර දීමනාවෙන් 15% දීමනාවක් ගෙවන්න කියලා මේ චක්‍රලේඛන පැහැදිලිව සකස් කරලා තියෙනවා. 2006-8-21 දින ඇති මහා මාර්ග අමාත්‍යාංශ චක්‍රලේඛනේ. මම හිතන්නේ මේ කාරණාත් මම විශේෂයෙන් ඔබතුමාට සඳහන් කරන්න හේතුව ඒ වගේම කුමුරු ඉඩම් ගොඩ කිරීම සම්බන්ධ ප්‍රශ්නයක් තියෙනවා. මොකද ඌට ගේයි කඩනවා ගේ ඉස්සරහා තියෙනවා කුඹුරු ඉඩමක්. ඉතින් ගේ කඩනවා නම් අඩුතරම ඉස්සරහා තියෙන කුඹුර ගොඩ කළ මේ අක්කර දහස් ගණන් නෙමෙයි. මේ ඕනනම් මේක ඇති 20 දෙනෙක් විතර. ඉතින් මේකට අපි විශේෂයෙන්ම අපේ ගෝජන සේවා දෙපාර්තමේන්තුවේ අවධානය යොමු කරන්න කැමතියි. කරුණාකරලා ඒකත් අපිට සකස් කරලා දෙන්න කියලා. ඒ වගේම නිවාස අහිමි වෙන පුද්ගලයන්ගේ ළමුන් පාසල් වලට ඇතුළත් කිරීමේත් ගැටලුවක් තියෙනවා. ඉතින් මම කියන්න කැමතියි මේ කාරණා පිළිබඳව අපි යම් සාකච්ඡාවක් කරමු කරලා. මොකද හේතුව දැන් දකුණු අධිවේගී මාර්ගයේ එනකොට මානසික ප්‍රශ්න වලටත් ගෙව්වා. ගෙයක් බඩු මුට්ටු පුටු සෙට් ඇඳ අල්මාරිය ගෑස් කුකර් එක මේ ඔක්කොම දුන දකුණු අධිවේගී මාර්ගය. මිනිස්සු කල්පනා කරනවා ඊට පස්සේ අපිටත් මේවා හම්බෙන්න ඕනේ කියලා. හැබැයි එහෙම තැනක අපි නැහැ. මේ කොරණාල දිස්ත්‍රික්ක අපිට ඒවා කතා කරගන්න පුළුවන්. ඒ නිසා මම කියන්නේ සාධාරණ විදියට මේ වන්දි ගෙවීම ක්‍රමයේදී සකස් කරන්න කියලා ඔබතුමාගෙන් ඉල්ලමින් විශේෂයෙන්ම මේ රටේ කිලෝමීටර් 170ක් පමණ එදා 2005 ඉඳලා 2014 වෙනකල් අවුරුදු 10 ඇතුළත හදලා තිබුණා. අද කිලෝමීටර් 194ක් අධිවේගී මාර්ගය මම ගිය සතියේ මේක ගැන කතා කරා. අධිවේගී මාර්ග කිලෝමීටර් 194ක් මේ අවුරුදු 5 ඇතුළත අපි හදන්න මේ ආණ්ඩුව යටතේ කටයුතු කරනවා. ඒ නිසා මම විශේෂයෙන්ම කියන්න කැමති මේ ක්‍රියාදාමය ඉදිරියට අපි අරගෙන ගිහිල්ලා ග්‍රාමීය මට්ටමේ මහා මාර්ග ටිකත් පළාත් මාර්ග ටිකත් ශක්තිමත් ගොඩනැගුවොත් මම හිතන්නේ මාර්ග පද්ධතියට විශාල ශක්තියක් වෙයි. ඒ වගේම කොළඹ නගරය ඇතුළත තියෙනා වූ ඒ අර්බුදය පිළිබඳ අපි දිගින් දිගටම සාකච්ඡා කරලා තියෙනවා. විශාල වාහන තදබදයක් මේකටත් විශේෂ වැඩපිළිවෙලක් විදිහට තමයි අපි මමත් යෝජනා කරා ඉදා. විශේෂයෙන්ම මේ මාර්ග ගණනාවක් හදනවා. හිතන්නේ ඔබතුමා මේ අවුරුද්දේකට අවශ්‍ය කරන පියවර ගණී කියලා විශ්වාස කරනවා. ඒ නිසා මේ වැඩපිළිවෙලට ඔබතුමා සහ විශේෂයෙන්ම අපේ ඩිලාන් පෙර මැතිතුමා කිසිම කරදරයක් නැති මැතිතුමෙක් ඔබතුමාට කරදරයක් නැහැ. කොහොමත් කරදර කරන කෙනෙක් නෙමෙයි. ඉතින් ඒ නිසා එතුමාට ස්තුතිවන්ත වෙමින් ලේකම්තුමා ඒ වගේම අපේ සභාපතිතුමාලා ඇතුළු සීල දෙනාට මගේ ස්තුතිය ගෞරවය පුද කරනවා. ඒ වගේම අපේ මට තව විනාඩියක් තියෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම අනෙක් කාරණේ තමයි අපේ උසස් අධ්‍යාපනයේ පැත්තෙන් ගත්තම ඔබතුමා Faculties keep back. Hadan Obutuma, Avashakar Mudal, me out this Sampadina Kaladina, again, on Visheshem Sutuan Timing, Visheshem Kurunagal Tape, Vaidipedia, Labaganimata, Mampalatsa by Mahamadura in the Kalinda, Kurunagal Tane Kutsakara, Kamutika, the Kulabit Galadino, Kese with that, Eat Isakaragan, Aperate, Usasa Dapana, Naman Shakti, Obutuma Labivakila Pratana Kermi, Sirudanata, Sutuan Timing, Magajan Swalpa Sankar.
Garu Ajit Manat Perum Mantuma, Obutumata Vinadi Pahak Tino.
Garu Mulasanu Mantri to many, Visheshim Api Raja Kwashing, Adiaponator, Swishesh and Akdilatino. Namut Abidanama, Rati Adiapne Tina Tati Diha Beluhame, Palavini Sweeney Sandaha Daru Laksa, Tun Laksa Hatalis the Hak Pamana Tulenakota. A-level විභාගයේ සඳහා උසස් පෙළ සඳහා පෙනී සිටින්නේ 270000ක් වගේ ප්‍රමාණයක්. ඒ කියන්නේ ලක්ෂයක් උසස් පෙළ කරන්නේ නැතුව මගදී හැලෙනවා. අධ්‍යාපන යන රටාව මත ඊළඟට විශ්වවිද්‍යාල යන සමත් වෙනවා 170000ක් වගේ සිසුන් ප්‍රමාණයක් විශ්වවිද්‍යාලයට යන සුසුකම් ලැබෙනවා. නමුත් සුසු විශ්වවිද්‍යාල යන ඉඩ පහසුකම් තියෙන්නේ විශ්වවිද්‍යාල වල පුටු තියෙන්නේ නැත්නම් ප්‍රමාණය තියෙන්නේ 29333ක් වගේ ප්‍රමාණයක්. ඒ කියන්නේ සියයට 10කටවත් විශ්වවිද්‍යාල යාමේ හැකියාවක් නැහැ. නමුත් මේ ගරු ඇමතුමා අමාත්‍යදුරේ බලයේ අතර ඇමතුමා අමාත්‍යදුරේ පත් වුණාට පස්සේ අපි දැක්කා එදා 2014 2570 25676ක් වගේ ප්‍රමාණයක් විශ්වවිද්‍යාලට ඇතුල් වෙච්ච එක 29333ක් දක්වා. ඒ කියන්නේ සියයට 20කින් අතර විශ්වවිද්‍යාලට ඇතුල් කරගන්න සිසුන් සංඛ්‍යාව වැඩි කරා. ඒක විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා. නමුත් අපි දන්නා මේක ප්‍රමාණවත් වෙන්නේ නැහැ. රජය ගෙන යන සැලසුම් අනුව 2020 වෙනකොට විශ්වවිද්‍යාලයන් සංඛ්‍යාව 50000ක් දක්වා ගෙන යාමේ වැඩසටහන ක්‍රියාත්මක වෙයි. ක්‍රියාත්මක කිරීමට ගරු ඇමතුමා උත්සාහ ගන්න එකත් අපි දකිනවා. එහෙනම් ඒ වගේම අපි දැක්ක වර්තමාන රජය ඊළඟට අනිත් දරුවන්ට මොකද කරන්නේ කියන ප්‍රශ්නය තුල තාක්ෂණ පාඨමාලා හරි ගස්සලා තිනවා තාක්ෂණ පාඨමාලා සඳහා විශාල මුදල් ප්‍රමාණයක් යොමු කරලා තිනවා හැම දරුවෙක්ම 13 වෙනි ශ්‍රේණියෙන් පස්සේ කිසියම් විෂයක් තාක්ෂණ විෂයක් ඉගෙන ගන්න ඕනේ කියන පෙරදරු කරගෙන ඒ වගේම යවුන් සේනාංකේදා ගරු අග්‍රාමාත්‍යතුමා ඇති කරා ඒව දැන් ශක්තිමත් කරගෙන මේ පාසල් හැර යන දරුවන්ව වෘත්තීය මට්ටමින් ශක්තිමත් කිරීම සඳහා කටයුතු කරගෙන යනවා ඒ වගේම තරුණ සේවා සභාව හරහා යවුන් සමಿತಿ තෝරාගෙන ඒවට ලක්ෂ එකහමාරක් ගමන දීලා ඔවුන් සඳහා ආකල්ප සංවර්ධනයේ නැත්නම් ක්‍රියාව සඳහා වැඩ කටයුතු කරන්න හැකියාව ඇති කරන්න කටයුතු කරගෙන යනවා. ඉතින් අපි දකිනවා වර්තමාන එදා අපි දකිනවා එදා විශ්වවිද්‍යාල ආචාර්යවරු ලීට බැහැලා කෑ ගැහුවේ මෙන්න මේක වෙනස් කරන්න ඕනේ කියලා. මොකද දලදේශයේ නිෂ්පාදනය 1.1% ගණනක් තමයි වෙන් කරලා තිබෙන්නේ උසස් අධ්‍යාපනය සඳහා සියලු සමස්ත අධ්‍යාපනය සඳහා මේක කවදා එන්නේ අඩුවේගෙන 2014 වල 1.1% ගණනකට ගොඩාක් අඩුවට බැස්සා අන්න ඒක 6% දක්වා ගෙනියන්න උත්සාහ කරන්න කියන එක තමයි දා මහාචාර්යවරු එළියට බැහැලා පාරවල් වල දිගේ ගිහිල්ලා විශාල විප්ලවයක් මේ රටේ ඇති කළේ නමුත් අපේ රජයේ ඒ සඳහා කන් දීලා Is the Kramakramin, Kramakramin, Sieta Haidakwa, Kitu, another Sierra de Kaidismaganak, Dakwa, Vadimilatina, Daldesh, Nishpadanin, Adiaponis and Havinkar, Mudal Pramane, Etenta Udintina, Mogoda, Rajavis, Pratipati Velatiene, Metekal, Rajeta, Ratata Salyarangene, Dolargana Dene, Punus from Economy, Visheshim, Grusevika, Tamai, Ratata Salyarangene, Namut Apito, Onakamatina, Raja, Pratipati, Ekakwela, Tienema.
ගරු මන්තුමා ඔබතුමාට විනාඩි දෙකක්
තියෙනවා. ඔව් එකක් වෙලා ප්‍රතිපත්තියක් වෙලා තියෙනවා. ගෘහ සේවිකාව සල්ලි ගේනවා වෙනුවට පුහුණු ශ්‍රමිකයෙක් ගිහිල්ලා මුදලක් අරගෙන එන ක්‍රමවේදය නිර්මාණය කරන්න. අපි දන්නවා අපේ රෝහලේ ඉන්න හෙදිනිලධාරිනිය ලෝකෙට ඉන්න හොඳම හෙදිනිලධාරිනියක්. අපේ පාසලේ ඉන්න ගුරුවරයා ලෝකෙ ඉන්න හොඳම ගුරුවරයෙක්. නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ මේගොල්ලන්ට ජාත්‍යන්තර මට්ටමේ පුහුණුවක් නැති නිසා ජාත්‍යන්තර මට්ටමේ වැඩ කිරීමේ හැකියාවක් නැති නිසා අපි ලංකාව තුලට විතරක් කොටු කරගෙන තියෙනවා. ඒ හින්දා විශේෂයෙන්ම අධ්‍යාපන ක්ෂේත්‍ර සියල්ලම එකතු කරගෙන ඉදිරියට යන්න ග්‍රේඩ් 1 වල ඉඳන් 13 වෙනි ශ්‍රේණිය දක්වා අධ්‍යාපනය මේ රජය අනිවාර්ය කරලා ඉදිරියට ගෙනියන සෞඛ්‍ය පහසුකම් වගේ දේවල් ඇති කරලා අධ්‍යාපන ණය වගේ දේවල් ඇති කරලා ඉස්සරහට යන්න හරි ගස් වැඩපිළිවෙලක් සකස් කරලා තිනවා විශේෂයෙන් මම කියනවා මේ මොන වැඩපිළිවෙල සකස් කරත් දැන් පහුගිය අවුරුද්දේ කිරියල්ල ගරු ඇමතුමාගේ අමාත්‍යාංශෙන් රුපියල් කෝටි 3317ක් වෙන් කරලා තිනවා අධ්‍යාපනය සඳහා උසස් අධ්‍යාපනය සඳහා විතරක් මේකෙන් රුපියල් කෝටි 2000ක් රජයේ සල්ලි වගේම රුපියල් 1,300,000ක් කුවේට් අරමුදලෙන් ඔස්ට්‍රියන් ආධාර වලින් වගේ වෙනත් රටවල් වලනොත් අපේ තියෙන යහපාලන ප්‍රතිපත්ති තුල පෙන්වමින් වෙනත් රටවල් වලින් ආධාර අරගෙන කටයුතු කරනවා මම විශේෂයෙන්ම ගරු ඇමතුමනි ඔබතුමාගේ අවධානයට යොමු කරන මේ අවස්ථාව අරගෙන මොකද අපි දන්නා නව රජයේ අලුතෙන් ක්‍රියාත්මක කළ උපාධියක් ගන්න විශ්වවිද්‍යාලයට සමත් වෙච්ච ලකුණු අඩු වෙච්ච කෙනෙක් අහින්නවනම් ලක්ෂ 8ක පොලි රහිත ණයක් දෙනවා ඒ උපාධිය ගැනීම සඳහා ප්‍රෞද්ගලික විශ්වවිද්‍යාලයෙන් කරගන්නවා නම් නමුත් ඒ ලක්ෂ 8 ප්‍රමාණවත් වෙන්නේ නැහැ මේක ලක්ෂ 12කටවත් අඩු ගන්න යන්න ඕනේ මොකද ඒකෙන් ප්‍රතිඵල ලැබීමේ නොහැකියාවක් තියෙන ප්‍රතිපත්තියක් වශයෙන් ගරු අගමැතිතුමාගේ ආශිර්වාදයට මේ ක්‍රමවේදය හොඳයි නමුත් මේකෙන් ඒ තරම් වැඩක් වෙනවා පේන්නේ නැහැ මේ මුදල ප්‍රමාණවත් නැති නිසා ඒ හින්දා මම ඉල්ලීමක් කරනවා මේක ලක්ෂ 14 දක්වා වැඩි කරන්න මොකද දැන් වෙනකොට ලක්ෂ 8ට උපාධි පාඨමාලා නිර්මාණය කරනවා රටට ලෝකෙට ඕන උපාධිධාරීන් හදන්න නෙමෙයි පාඨමා මේ ලක්ෂ 8ට අවශ්‍ය උපාධිධාරීන් හදන්න පෞද්ගලික විශ්වවිද්‍යාල අද ලෑස්තිමින් පවතිනවා එහෙනම් එතකොට අපේ රටේ උපාධිය තියෙන රැකියාව විරහිත අය පුද්ගලය බිහි වෙයි නායකාරයෝ බිහි වෙයි එහෙනම් ලෝකෙට ගලපන්න පුළුවන් ලෝකෙට අවශ්‍යතාවයේ තියෙන උපාධිධාරීන් බිහි කරන්න නම් මීට වඩා වැඩි මුදලක් මේක වෙන් කළොත් මේ ක්‍රමවේදය සාර්ථක කරගන්න විශේෂයෙන්ම
ගරු මන්තුමා ඔබතුමාගේ කාලය අවසන්
ස්තුතිවන්ත වෙනවා විශේෂයෙන්ම පුළුවන් වෙනවා ඒ හින්දා ඒ වගේම මම ගරු ඇමතුමාට විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා උසස් අධ්‍යාපන අමාත්‍යාංශයේ උසස් නිලධාරි මහත්වරුත් එකතු වෙලා ඉන්දියාව වගේ රටවල් වලින් ශිෂ්‍යත්ව අරගන්න අපේ රටේ අය ඉන්දියාවට යවන්න රජයේ 100%ක් ඉදන් කරනේවා ඉන්දියන් රජයේ 100%ක් ඉදන් කරනේවා පෞද්ගලික හා ඉන්දියන් රජයේ ඉදන් කරනේවා මේ වගේ විවිධ ක්‍රමවලින් ශිෂ්‍යත්ව නිර්මාණය කරලා ඉන්දියාවට නැතසාක් රටවලට යවන්න උත්සාහ කරනවා මේ වගේ ක්‍රමවේදයක් තුල අපි බලාපොරොත්තු වෙනවා විශාල වෙනසක් විශාල විප්ලවයක් මේ රජයේ කරගෙන යන වැඩපිළිවෙල තුල අධ්‍යාපනයේ ශාස්ත්‍රය තුල ඇති වෙයි කියලා බලාපොරොත්තු වෙමින් ඒ සඳහා සුබපතමින් මන් ඉහළ වෙනවා
බොහොමත්ම ස්තුතියි